ಶ್ರೀ ಪೂಜ್ಯಪಾದ ಆಚಾರ್ಯ ವಿರಚಿತ ಇಷ್ಟೋಪದೇಶ છે એમાં 20 શ્લોક સુધી આપણે પહોંચ્યા હતા. હવે આગળ 21માં શ્લોકથી એક તત્વની હવે મુખ્યતા લઈને વાત ચાલશે. અત્યાર સુધી દ્રષ્ટાંત સાથે કોની વાત આવી હતી? એક જીવને અંતરંગમાં વૈરાગ્યથી પરિણામમાં થાય કે હું કંઈક દોષમાં છું, ભૂલમાં છું એવી ભાવના થઈને હવે એને તત્વ ઉપર આખું વિષય લઈ જાય છે. એમાં છેલ્લે આપણે 20માં શ્લોકમાં શું આવ્યું હતું કે ધ્યાન દ્વારા એક બાજુ ચિંતામણી રત્ન મળે અને એક બાજુ ખોળ મળે તો શું કરશે? કોઈ જે સમજુ હશે, ડાયો હશે એ ચિંતામણી, તો એની જ રીતે આ બાજુ પુણ્યના પરિણામ આદિ બધા કેવા છે? ખોળ જેવા છે, સંયોગો. અહીંયા આત્મા કેવો છે? એ ચિંતામણી જેવો છે. અને એટલા માટે 44 પાનામાં કદાચ હોય તો જોવું હોય તો કે એના ટીકાની છેલ્લી લાઇનમાં થોડા છે, લોકોત્તર ફલની સિદ્ધિ માટે જ આત્માનું ધ્યાન કરવું જોઈએ. શબ્દો મેળો, શું કરવું જોઈએ? ધ્યાન દ્વારા શું કરવું જોઈએ? આત્માનું ધ્યાન કરવું જોઈએ. અને એ જ્યાં વાત આવી તો પછી પ્રશ્ન થાય છે સામે 45 પાના ઉપર કે ધ્યાન કરવા યોગ્ય એવો આપે જેનો ઉપદેશ આપ્યો એ આત્માનું સ્વરૂપ શું છે? છે સામે 45 પાને ઉપરથી ચોથી લાઈન, ત્રીજી ચોથી આપે હવે કીધું કે ધ્યાન કરવા યોગ્ય છે પોતાનો આત્મા. તો આખો પ્રશ્ન ક્યાંથી શરૂ થયું? બહુ જ આ એક વિષય આવો આપણા ખ્યાલમાં આવવો જોઈએ. શું ખ્યાલમાં આવવો જોઈએ? જીવનમાં બે પ્રકારે ધ્યાનનો વિષય અને ધ્યાનની વિધિ. શું છે? જેને બીજી ભાષામાં કહીએ શુદ્ધ નહીં અને શુદ્ધ નહીંનો વિષય. જીવનમાં જ્યાં સુધી મારે કયા વિષયનું ગ્રહણ કરવું છે મારા પ્રયોજનને માટે, જેમ ગેડું ખાવાનું મન થયું તો કયો પદાર્થ આપણે ધ્યાનમાં લેશું? જેમાં ગળપણ હોય એવું સાકર આદિનું લેશું અને એની વિધિ. તો એવી રીતે મારે શુદ્ધતા જોવે છે, આનંદ જોવે છે, તો મારે કયો વિષય? તો કે આત્મા, અને એને પ્રાપ્ત કરવાની એ વિધિ. તો અહીંયા પેલું દેખાડે છે કે તો એ ધ્યાન કરવા યોગ્ય આત્મા છે તો એનું સ્વરૂપ શું છે? જે પહેલી જ ગાથામાં આત્મસિદ્ધિમાં શું સ્વરૂપ આપણને શબ્દ આપ્યો, જે સ્વરૂપ સમજ્યા. જીવનમાં મૂળભૂત આ છે કે કોઈ સ્વરૂપને સમજ્યા વિના શું થશે? કોઈ પણ પદાર્થનું, અહીંયા તો આત્માની વાત છે, કોઈ પણ પદાર્થનું સ્વરૂપ સમજ્યા વિના શું થવાનું છે? યથાર્થપણે એ હેયરૂપ છે કે ઉપાધિરૂપ છે એ ખ્યાલ નહીં આવે. મૂળ સ્વરૂપ જો ખ્યાલમાં આવ્યું તો હેયરૂપ કે ઉપાધિરૂપ ખ્યાલમાં. એમાં અહીંયા મૂળ આત્માનું સ્વરૂપ શું છે તો એના માટે આપણે 21 નંબરનો શ્લોક લઈએ. નીચે છે, નિજ અનુભવથી પ્રગટ જે જેમાં આપણે લઈએ અન્વયાર્થમાં જ લેશું. આપણે કેવો છે આત્મા પહેલો? આ કોની વાત ચાલે છે? અહીંયા કોનું સ્વરૂપ બતાવે છે? આપણું પોતાનું સ્વરૂપ શું છે? તો એમાં પહેલો બોલ અન્વયાર્થ છે ને, એમાં આત્મા લોક અને અલોકનો જ્ઞાતા દ્રષ્ટા છે. અન્વયાર્થ છે એમાં લોક અને અલોકનો હું શું કહેવો છું? જ્ઞાતા અને દ્રષ્ટા. જ્ઞાતા એટલે જાણનાર અને દ્રષ્ટા એટલે દેખનાર. જેના આત્મામાં છે ને બે ગુણ મળીને ચેતના છે. દર્શન એટલે દેખવું અને જ્ઞાન એટલે જાણવું. બેમાં ફરક શું છે? જે કોઈ ભેદ પાડ્યા વગર દેખે એનું નામ દર્શન કહેવાય, અને ભેદ કરીને જાણે તેનું નામ જ્ઞાન કહેવાય. એટલે આપણને કોઈ દર્શન તો પકડાતું જ નથી, આપણને શું પકડાય? સીધું જ્ઞાન જ પકડાય છે. પણ મારો સ્વભાવ કેવો છે? લોક અને અલોક
કહેતા શું આવી ગયું? લોક અને અલોક કહેતા શું આવી ગયું? આખું વિશ્વ આવી ગયું. લોક અને અલોક, અને લોક પણ કોને કહેવાય છે? ગુરુદેવજી એની વ્યાખ્યા શું કરતા હોય? લોક્યંતિ ઇતિ લોકઃ, જ્યાં જીવાદિ છ દ્રવ્યો રહે એટલા ક્ષેત્રનું નામ લોક કહેવાય, અને એ સિવાયનો બાકીનો જ્યાં માત્ર આકાશ દ્રવ્ય છે એને અલોક કહેવાય છે. તો આ મળીને આખું શું છે? વિશ્વ છે. આપણને કોઈને એમ પ્રશ્ન થાય કે આવું બધું હશે કે નહીં, ગુરુદેવજીને પણ એક જણે પ્રશ્ન નહોતો કર્યો, પણ એને એક જણને નાસ્તિક હતો, એને આ રીતે કીધું હતું. એક વિચાર કરો, તમે ગમે તેમ માનતા હો કે જ્યાં આ રહીએ છીએ બધું, જ્યાં જેટલું, પછી શું હશે? એનો કાંઈક અંત આવતો હશે ને ક્યાંક? કાંઈક બાઉન્ડ્રી વોલ હશે, પછી બાર્બર વાયર હશે, અથવા પહેલાંમાં શું મળતા મહેંદીની વાડ હશે, એવું કાંઈક હશે કે નહીં? તો શું હશે? આ ક્યાં સુધી ચાલતું હશે? બધા જ્યાં માણસો આદિ બધું દેખાય છે, પછી ક્યાં સુધી? પછી કાંઈ નહીં ને, ક્યાં સુધી ચાલતું હશે? અઢી દીપ સુધી, પછી આગળ? એ તો માનસ સુધી, પછી આગળ ક્યાં સુધી લેશો? ચાલો લઈએ અસંખ્ય દ્વીપ સમુદ્ર, છેલ્લો કયો છે? સ્વયંભૂ રમણ સમુદ્ર. પછી શું છે? પછી કાંઈ ન હોય ને? અલોક એટલે અલોકમાં પણ શું હશે? એની ક્યાં મર્યાદા? ક્યાં સુધી? ક્યાં સુધી? અમર્યાદિત કેવી રીતે? ક્યાંક ને ક્યાંક તો એન્ડ આવવો જોઈએ કે નહીં? નહીં. કેમ નહીં? કેમ, ક્યાંક તો એન્ડ આવે ને. આપણી પણ ઘર હોય, ગમે એટલું મોટું ભલે ને હોય, મોટું ખેતર હોય તો પણ એની શું હોય છે? જો વર્ષો પહેલાં ગુરુદેવજી આવા ન્યાયોથી એક નાસ્તિકને વાત કરી હતી કે તમે બીજી બધું ન, પણ એક જૈન દર્શનનો આવો સિદ્ધાંત હવે ધીરે ધીરે શીખવા માંડ્યા કે ઘણી ગેલેક્સીઓ છે. પહેલી તો શું કહેતા હતા? એક એક ગેલેક્સીને. હવે અરે એક બહુ સિદ્ધાંત છે, જો એ અલોકાકાશનો જો પણ એન્ડ હોય તો એન્ડ કોને કહેવાય? કોઈનો છેવાડો કોને કહેવાય? કોકની શરૂઆત કહેવાય. તો પછી કોની શરૂઆત છે? જો અલોકાકાશનો અંત આવી જાય તો કોની શરૂઆત છે? તો એ બેહદતા, અને આવી બેહદતાને જાણનાર કેવળ જ્ઞાન પણ બેહદ છે. અને આવું કેવળ જ્ઞાન સ્વભાવી હું આત્મા છું, આ સ્વરૂપ પૂછ્યું છે. સમજાયું સેનાથી? સેનાથી સમજાયું? લોકાલોકનો જ્ઞાતા, કારણ કે ક્ષેત્રની બેહદતાથી એને જાણનાર જ્ઞાનની બેહદતાનો આપણને વાત. બાકી લોકાલોકને બેહદને જાણે એટલે જ્ઞાન, કે જ્ઞાન પોતાથી બેહદ સ્વભાવી છે. પણ સમજાવવા માટે કોઈનો એક બંગલો હોય, આ તે હોય, એની વિશાળતા દેખ કહેવા માટે શું કહેવું પડે? શું કહેવું પડે? એના 25,000 સ્ક્વેર ફીટની વાત સેનાથી કરે? એટલે ફીટથી, એનાથી. એનો અર્થ છે ને, એક એક ફીટ કરીને છે, પણ શું થાય એને કહેવા માટે એક યુનિટ લઈને, માપવાના યુનિટથી. પણ બાકી તો એ છે તો સળંગપણે. એમ અહીંયા જ્ઞાનની મહત્તા બતાવવા માટે કોનો અર્થ લેવો પડે છે? જ્ઞેય દ્વારા. કે લોક એ તો ભલે મર્યાદિત છે, પણ અલોક કેવો છે? ચારેય દિશામાં. પછી આગળ કેવું હોય? તો બેહદ કેટલી દિશામાં છે? બેહદ કેટલી? ચારેય દિશામાં. ચારે નહીં, દસે દિશા કહેવાય. ચાર દિશા, પછી ચાર ખૂણા, જેને વિદિશા કે, ઉપર અને નીચે, સર્વાંગ કેવું છે. અને આવા બેહદ જ્ઞેયને જાણનાર એ જ્ઞાન સ્વભાવી, કેવળ જ્ઞાન સ્વભાવી હું આત્મા છું. એટલું જ નહીં, આટલાને જાણવા છતાં મારું જાણવાનું જ્ઞાન સમર્થ અટકી નથી જતું, પૂરું નથી થતું. આનાથી પણ અનંત ગણું કદાચ જ્ઞેય હોત તો પણ કેટલા સમયમાં હું જાણી શકું? કેટલા સમયમાં? બે સમય લાગે તો? લાગે તો પહેલાં એક સમયમાં લોકાકાશને જાણે, બીજા સમયમાં અલોકાકાશને જાણે. અરે પૂર્ણ સ્વભાવમાં વળી કાળનો ક્રમ શું કરવાનો? અને કાળનો ક્રમ જો થાય તો એ જ્ઞાનની પૂર્ણતા નહીં હોય. તો પહેલું જ આપણને લોક અને અલોકનો જ્ઞાતા દ્રષ્ટા. ચલો ફરીથી આગળ કાંઈ વિચારશું હજી કાંઈ. લોક અલોકનો હું કેવો છું? જાણનાર દેખનાર છું. એનાથી હજી કંઈક આગળ વિચારી શકાય?
સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા છે અને આપણે પહોંચી ગયા છે કર્તા ભાવમાં.
શું છે સૌથી મોટામાં મોટી ભૂલ? શું છે? હું કેવો છું?
જ્ઞાતા સ્વભાવી છું અને આપણે શેમાં પહોંચી ગયા છે? અભિપ્રાયમાં શેમાં માનવા માંડ્યા? એટલું બધું કેમ ફરક પડ્યો હશે? મેં જ્ઞાનાનંદ સ્વભાવી બોલી તો લઈએ છીએ, પણ કર્તા ભાવમાં, કારણ કે જીવને કર્તા ભાવમાં એમ લાગે છે હું કંઈક પુરુષાર્થ કરું છું. જ્ઞાતાપણામાં તો એને શું લાગે? સાવ ખાલી આમ રસહીન લાગે, ફોફલું લાગે, કંઈક પેલું એક્ટિવ હોય, કંઈક કર્યું હોય. અને જગતમાં પણ કોની, ગુજરાતીમાં કહીએ બોલબાલા કોની છે? કોની છે? કોઈ પ્રસંગ સારી રીતે પૂરો થયો હોય તો લોકો શું પૂછશે? આ કોણ કામ કરતો? આ કોને કરતા? આને કોણે કર્યું? કર્તાપણાની જગતમાં બોલબાલા છે. અહીંયા કહે છે તારો સ્વભાવ જ્ઞાતા છે એને તું કર્તાપણામાં ચાલ્યો ગયો છે. તો હર સમય મારે જ્ઞાતા રહેવું? હર સમય જ્ઞાતા રહેવું? કોઈ મને હેરાન કરે, આ કરે, તોય જ્ઞાતા રહેવું મારે? ક્યારે રહેવું? જ્ઞાતા ક્યારે રહેવું? અનુકૂળતા વખતે, પ્રતિકૂળતા વખતે? બંને વખતે. અનુકૂળતા વખતે અને પ્રતિકૂળતા વખતે, બે વખતે. અરે જો તું જ્ઞાતા રહેતો હોત તો તારે માટે કોઈ અનુકૂળ પ્રતિકૂળ શબ્દ કેમ આવ્યો? જો જ્ઞાતાને માટે આખું વિશ્વ કેવું છે? જાણવા યોગ્ય છે, એમાં સારું ખરાબની કલ્પના કેમ થાય છે? એ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ પૂજ્ય ગુરુદેવશ્રી તો ક્યાં સુધી લેતા? જગતમાં જાણે એક કેવળ જ્ઞાનની પર્યાય બસ છે. કેવળ જ્ઞાનની પર્યાય કોને જાણે? લોકાલોકને જાણે. કેવળ જ્ઞાનની પર્યાય કોને જાણે? પોતાના સ્વભાવને જાણે. બસ, આખા વિશ્વને સિદ્ધ કરવા માટે એક સમયની પર્યાય, ગુજરાતીમાં શું કહીએ, કાફી છે, પૂરતી છે. આખા લોકાલોકને, ફરીથી લોક અલોક જ લીધો અહીંયા, હજી એમાં કાંઈ ઉમેરવું હોય તો હજી બોલીએ છીએ આપણે, બોલીએ છીએ. શું બોલીએ? લોકાલોક સાથે શું બોલીએ છીએ? ત્રણ લોક અને ત્રણ કાળ લઈએ છીએ ને સાથે, કારણ કે આ લોકાલોક લીધું તો કોણ આવી ગયું? એમાં ક્ષેત્ર ખાલી આવ્યું, એની સાથે શું લઈએ છીએ? કાળ. ત્રણ કાળ એટલે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. કોઈને પ્રશ્ન થાય કે ભૂતકાળ તો ચલો બની ગયું હતું એટલે તો ખબર પડે, વર્તમાન એ થઈ રહ્યું છે એટલે ખબર પડે, ભવિષ્ય નહીં તો હજી થયું જ નથી એટલે ક્યાંથી ખબર પડે? બરાબર ને? ભવિષ્યનું હજી થયું નથી ને કાંઈ, અને નથી થયું એની શું ખબર પડે? થયાની ખબર પડે, ન થયાની ખબર ન પડે ને? હા કે ના ખબર પડે ને? કેવી રીતે ખબર પડે? હજી બન્યું જ નથી. મારે અહીંથી ઘરે જવું છે કે કોકના ઘરે જવું છે, મેં જ નક્કી નથી કર્યું. કેવડ ના કેવી રીતે નક્કી કરશે? કેવી રીતે મેં નક્કી, મારું નક્કી કરનાર કોણ છે? મારા ક્ષેત્રાંતરનું નક્કી કરનાર કોણ છે? કેવડ ના કે હું પોતે? એ મેં અહીંયા નક્કી નથી કર્યું સીધું ઘરે જવું છે કે ક્યાં, તો શું કરશે? એક એક બહુ જ વિચારવા જેવું છે. કેવળ જ્ઞાનને નિર્ણય કરતાં પોતાના જ્ઞાયક સુધી ન પહોંચે તો સમજી લેવું કેવળ જ્ઞાન નક્કી નથી કર્યું. પૂજ્ય ગુરુદેવશ્રીની 72 સાલમાં સર્વા ગામે જે આખી ચર્ચા થઈ હતી ગુરુભાઈ સાથે, કે એ કહેતા ને કે કેવડ દીઠું એમ થશે, આપણે શું પુરુષાર્થ કરી દઈશું? સામે જે હતા એમનો શું હતો અભિપ્રાય? કેવડીએ દીઠું હશે એમ થશે, આપણે કાંઈ પૂછતા. એની સામે ગુરુદેવશ્રી શું કહેતા? તે વખતની વાત છે, હજી 1.5 વર્ષની તો દીક્ષા હતી 70માં ના 72ની. અરે કેવળ જ્ઞાનનો પહેલાં વિશ્વાસ છે, પછી એણે જોયું કે નથી એની પછીની વાત કરો. જે કેવળ જ્ઞાનીનો નિર્ણય કરવા જશે તો એની દ્રષ્ટિ પોતાના કેવળ જ્ઞાન સ્વભાવી આત્મા તરફ વેળા વગર રહેશે નહીં, અને એ તો મોટા મોટો પુરુષાર્થ છે.
કેવળ જ્ઞાનમાં એનો નિર્ણય કરવામાં, બીજી ભાષામાં વિચાર કરીએ ક્રમબદ્ધના નિર્ણયમાં પુરુષાર્થની હાનિ નથી કરતા, બુદ્ધિની હાનિ છે. ક્રમબદ્ધનો સ્વીકાર કોનો નિષેધક છે? પુરુષાર્થનો નહીં કરતા બુદ્ધિનો નિષેધ છે. તો એ રીતે અહીંયા કેવળ જ્ઞાન લોકાલોક લીધું બાકી તો, અને એ જ દિવ્યતા છે કેવળ જ્ઞાનની. પ્રવચન સારમે ગાથા કે ભવિષ્યને કે પાછું કેવી રીતે જાણે? વર્તમાનવત, આમ જાણે પ્રગટ રૂપ હોય, પ્રત્યક્ષ રૂપે જાણે એવી એ જ્ઞાનની દિવ્યતા છે. અને ફરીથી કોઈ કે જો ભવિષ્યકાળ કેવળ જ્ઞાનમાં ન જણાય તો એ ક્યારે પણ પૂર્ણ જ્ઞાન નહીં હોય. કારણ કે કાળની પૂર્ણતા શેમાં થાય? ભૂત, વર્તમાન અને ભવિષ્ય, એ ત્રણ કાળની પૂર્ણતા છે. એમાં જો ભવિષ્યનું ન જાણે તો કાળ તો પૂરો જાણ્યો નહીં, અને તો એ કેવળ જ્ઞાન કેમ કહેવાય? કેવળ જ્ઞાન, કેવળ એટલે માત્ર, અને જ્ઞાન એમાં પાછું આવી ગયું ભવિષ્યની ખબર નથી તો અજ્ઞાન આવી ગયું. કેવળ જ્ઞાન ક્યાંથી ગયું? બહુ જ આપણે છે ને આપણા લેવલથી ક્યારેય ન વિચારવું કે આવું કેમ હોઈ શકે, કેમ એ ઉલટાનું કેમ ન હોઈ શકે. જ્ઞાનનું સામર્થ્ય એ પછી તો કાંઈ બન્યું નથી ને પણ, અરે બન્યું નથી એ તને નથી, બાકી તે સમયની પર્યાયની યોગ્યતા અત્યારના તારામાં પડી છે. કોઈ પણ પદાર્થની અંદર આપણે જીવ ઉપર લઈએ, અંદરમાં યોગ્યતા રૂપે કોણ છે? ભૂતકાળની અવસ્થા કે ભવિષ્યની અવસ્થા? વર્તમાન પ્રગટ રૂપ હોય, યોગ્યતા રૂપે જે પડે છે એનું નામ શું કહેવાય છે? ભૂતકાળની અને ભવિષ્ય. અને એના ઉપરથી તો શું નામ આવે છે? ભૂત નૈગમ નહીં અને ભાવિ નૈગમ. વર્તમાન માટે શું આવે? ઋજુ સૂત્ર. નહીં આવશે ને બધું કંઈક ભણાવવામાં આવશે ને એ બધી. અને એના ઉપરથી ગુરુદેવ એક વાત છે નહીં કહેતા, છ અવ્યક્તના બોલમાં, ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ અંતરનિમગ્ન છે ને. ત્રીજો બોલ હશે, ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિ. સર્વ વ્યક્તિ એટલે શું? ભૂતકાળની અને ભવિષ્યની, વર્તમાન નહીં. વર્તમાન તો કેવી છે? પ્રગટ છે. અને એટલા માટે એના પછીનો બોલ છે ક્ષણિક વ્યક્તિ માત્ર નથી, ચોથો બોલ. તો એ ભૂતકાળની અને ભવિષ્યની પર્યાયોની યોગ્યતા અંદરમાં પડે છે. અને ન હોત તો ભગવાનની વાણીમાં આવતી ચોવીસીના તીર્થંકરો નામ આવ્યા કે નથી આવ્યા? તો કેમ આવ્યા? આ ભવિષ્યમાં શું થશે એ બધું વર્ણન આવ્યું છે કે નથી આવ્યું? તો શા માટે? જે દરેક જીવમાં, દરેક પદાર્થમાં પોતાની ભાવિ પર્યાયની યોગ્યતા ક્યાં છે? વર્તમાન પડે છે. તો આવું જે કેવળ જ્ઞાન છે, અહીંયા તો લોક અલોક લીધો છે, બાકી વિચાર કરીએ. ફરીથી જો વિચાર કરીએ, જગતમાં ભાવરૂપ અસ્થિરૂપ શું છે? જેને આપણે શું કહીએ? સ્વચતુષ્ટય કહીએ. કોણ છે સ્વચતુષ્ટય? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, ચાર છે ને એ રીતે. તો કેવળ જ્ઞાન શું જાણે? દ્રવ્યની બેહત્તા, અનંત પદાર્થો. ભલે એક એક જીવ અનંત છે, પુદ્ગલ અનંત, ધર્માસ્તી એક એક, પણ ટોટલ ગણીએ તો જગતમાં દ્રવ્ય રૂપનું હોવાપણું કેવું છે? અનંતનું, સંખ્યા. એવી રીતે ક્ષેત્ર કેવું છે? પ્રદેશોથી વિચાર કરીએ તો લોકાકાશ ભલે અસંખ્ય પ્રદેશમાં છે પણ અલોકાકાશ કેવું છે? અનંત પ્રદેશ સી બેહદ છે. એવી જ રીતે કાળ, કાળ પહેલો સમય કયો અને છેલ્લો સમય કયો? નહીં, ક્યાંક તો શરૂઆત તો હશે ને, ક્યાંક હશે ને, કે એ પણ નથી કાળની શરૂઆત અને નથી. તો એ કાળની બેહત્તા, દ્રવ્યની સંખ્યાની બેહત્તા, ક્ષેત્રમાં પ્રદેશોની બેહત્તા, કાળમાં સમયોની બેહત્તા અને દરેકના ભાવ. ભાવ એટલે શું લઈએ? ગુણ. દરેક પદાર્થની અંદર ગુણ કેટલા છે? અરે આવું બધું જ બેહત્તાથી ભરેલું છે. એવા બેહત્તાથી ભરેલા વિશ્વને એક સમયમાં જાણે, આ તેનું નામ કેવળ જ્ઞાન છે.
ક્યારેક વિચાર કરીએ કે આ કેવળ જ્ઞાનની બેહદતા કેવી હશે, કે બધી જ બેહદતાને પાછું કેવું છે, એ એક સમયમાં કેવી રીતે પાછું પ્રત્યક્ષ વર્તમાનવત પ્રત્યક્ષ, કોઈ પણ એમાં ઇન્દ્રિય મનના સહાયની વિકલ્પની કોઈ સહાય નથી. અને આવો કેવળ જ્ઞાન સ્વભાવ, આવી અનંતી કેવળ જ્ઞાનની પર્યાયને લઈને કોણ બેઠો છે? કોણ બેઠો છે? ફરીથી હજી, આવી અનંતી કેવળ જ્ઞાનની પર્યાયને લઈને કોણ બેઠો છે? હજી હજી એમાં, અરે મારો એક જ્ઞાન ગુણ છે, એવી અનંત સુખની પણતી લઈને બેઠેલો મારો સુખ ગુણ છે, આવા અનંત પુરુષાર્થને લઈને બેઠેલો મારો વીર્ય ગુણ છે. ક્યારેક સ્વભાવની એક મહાનતા કેમ ના લાગે? જગતના આવી ક્યાંય બેહદતા ગુરુદેશ એક કે આવી રીતે અનંત છે. કોઈની પાસે અનંત પૈસા નહીં હોય, ગમે લેશું તો શેમાં હશે? અસંખ્ય નહીં, સંખ્યાતામાં હશે. તો જગતમાં બેહદતા કેમ? સ્વભાવની બેહદતાનો એક તો વિશ્વાસ અને એનો ઉલ્લાસ કેમ નથી આવતો? આવું આ પ્રશ્ન પૂછે કે આત્માનું સ્વરૂપ શું છે, એટલે આત્મા એટલે શું? પણ જગતમાં આત્મા એટલે શું? જેમ બહારમાં કહે, અરે ભાઈ એ ભાઈ એટલે શું? આમ જે જાજરમાન વ્યક્તિને બહુ હોય ને, એમ અહીંયા આત્મા એટલે શું? ખરેખર ખરેખર કહીએ, આત્માના સ્વરૂપ સ્વભાવનો નિર્ણય કરવા જતાં વિકલ્પ છીટા વગર રહેશે નહીં. વિકલ્પની તાકાત નથી કે આવા બેહદ સ્વભાવનો નિર્ણય કરી શકે. ખરેખર તો વિકલ્પમાં તો તાકાત જ નથી, કારણ કે જાણવાનું સામર્થ્ય જ નથી. એ તો વિકલ્પ શું છે? આશ્રવ છે. આશ્રવમાં જાણવાનું તાકાત ક્યાં? પણ એવો એક વિકલ્પમાં નિર્ણય કરવો, એ બેહદ સ્વભાવનો નિર્ણય કરતાં એ નિર્વિકલ દ્રષ્ટિ પ્રત્યક્ષ જ્ઞાન થયા વગર રહેશે નહીં. તો અહીંયા ફરીથી લોક અને અલોકનો જ્ઞાતા દ્રષ્ટા, પછી બીજો બોલ. અત્યંત અનંત સુખ સ્વભાવવાળો મળે છે આ શબ્દ? ફરીથી કોની વાત ચાલે છે? આપણી હવે ક્યારની? ભૂતકાળને કે ભવિષ્યની? વર્તમાનમાં આવો છે. બધાએ બધાએ આત્મા આવા છે. અરે એટલે તો ભગવાન આત્મા ગુરુદેશી કહીને કહેતા. હવે જ્ઞાન સાથે કોની વાત લીધી? સુખ કેમ લીધી? બે અવિનાભાવી છે. 47 શક્તિમાં પણ ચોથી શક્તિ કઈ છે? ચોથી ગુરુદેશી તમે એક ખબર છે, એક પ્રવચનમાં બે મિનિટ નહીં, ફટફટ ગુરુદેશી. જીવત્વ, ચિત્રી, દસી, જ્ઞાન અને પાંચમી સુખ શક્તિ. આ જ પહેલું આપણા માટે વિચારવા જેવું છે. સુખ જો મારું પ્રયોજન છે તો જ્ઞાનને સાધન બનાવજે. મારું પ્રયોજન આપણા બધાનું, જો સુખ છે તો સુખ કોની સાથે અવિનાભાવી હોય છે? જ્ઞાન માટે. તો જ્ઞાનને સાધન બનાવજે. અને એટલા માટે કેવળ જ્ઞાન થશે, અનંત જ્ઞાન થશે, તો સાથે પ્રગટેલું સુખ પણ અનંત હશે. તો એ અહીંયા હવે શબ્દ કેવો છું? અત્યંત અનંત સુખ સ્વભાવવાળો. વાળો પણ શું કેવું? મય છે. વાળો કહીને પણ ભેદ કરવું નથી. અનંત સુખમય, આનાથી શું શીખા વિચારશું? અત્યંત, અત્યંત એટલે પૂરેપૂરા. આમ જેમ કહીએ ને આપણે અત્યંત અભાવ, અત્યંત અભાવ એટલે ટોટલી અભાવ. અત્યંત અભાવમાં કોણ કોણ આવે? અત્યંત અભાવમાં બે દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ છે એટલે શું આવે એમાં? શું અત્યંત અભાવ શું આવે? દ્રવ્યની ભિન્નતા, ક્ષેત્રની ભિન્નતા, કાળની ભિન્નતા અને ભાવની ભિન્નતા. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ, એકનો ક્ષેત્રનો બીજામાં અભાવ, એકના કાળનો બીજામાં પર્યાયનો અને એકનો ભાવનો બીજા, કેમ હશે આવી રીતે? અત્યંત અભાવમાં દ્રવ ક્ષેત્ર કાળ ભાવ કેમ લેવા? એવું કાંઈ ને, અભાવ એટલે એકમાં નથી બીજી. જો ભાવરૂપે ચાર છે તો અભાવરૂપે પણ ચાર જોશે. અસ્થિરૂપ ચાર છે ને, કોઈ પદાર્થનું હોવા પણ કેટલા રૂપે છે? સ્વચતુષ્ટય એને કહે ને. તો
તો ચાર રૂપે છે તો અભાવમાં બીજાના અત્યંત અભાવમાં પણ એક એવા લેવા પડશે, ચાર લેવા, કે દ્રવ્યની બેની ભિન્નતા, એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ. તો અહીંયા અત્યંત પૂરેપૂરો હું કેવો છું, પૂરેપૂરાનો અર્થ શું આપ્યો, આનંદ. અને હું કેવો છું, સુખ સ્વભાવવાળો છે. સિદ્ધ ભગવાનનું સુખ કેટલું, અનંત તો બોલી લેશો, અહીંયા લખ્યું જશે, એ બહુ સરસ. આ બધા શબ્દો ગોતવા જાય, સિદ્ધ ભગવાનનું સુખ કેટલું, કેટલું નહીં, પૂર્ણ ને એવું બધું તો ઢીલા શબ્દો. સિદ્ધ ભગવાનનું સુખ સિદ્ધ ભગવાન જેવું, એ પોતે વેદે અને પોતે જાણે, વાણીમાં તાકાત નથી કહી શકે. જેમ નિગોદમાં દુઃખ કેટલું, પોતે 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 વેદે અને કેવડી જાણે, પોતામાં ક્યાં તાકાત છે. નિગોદમાં દુઃખ કેવું, પોતે વેદે અને કેવડી જાણે. એવી જ રિવર્સમાં સિદ્ધ ભગવાનનું સુખ કેવું, દેવ સર્વાર સિદ્ધિના દેવ કરતા આનંદ ગણો, નહીં સર્વાર સિદ્ધિના દેવ કરતા કેમ ન થાય, કમ્પેર કેમ ન થાય, સરખામણી કેમ ન થાય. અરે બેની જાત જુદી છે, એક ઇન્દ્રિયથી માનેલું છે અને આ તો કેવું છે, અત્યંત. ભલે ન્યાસ સાધક આત્મા જ છે સર્વાર સિદ્ધિમાં, પણ એક બાઈની અપેક્ષા છે, બાઈમાં કોઈ પણ એ બાઈના સંયોગ રૂપનું છે, અહીંયા તો કેવું છે, સ્વભાવ રૂપનું છે. તો એ રીતે આવી બેહદતાનો વિચાર નથી કરતા આપણે, કે કેવું છે એ સિદ્ધ ભગવાનનું સુખ, સિદ્ધ ભગવાનનું એમના. જ્યારે ક્યારેય કમ્પેર ન થાય ને, ત્યારે એનું સુખ એના જેવું, એ એના જેવો. તાજમહાલ કેવો, તાજમહાલ જેવો, યુનિક એને કહેવાય. એમ અહીંયા ફરીથી હું કેવો છું, પેલું જ્ઞાન લીધું, હવે સાથે શું લીધું, અત્યંત અનંત સુખમય છું. હવે આ સાથે હવે ત્રીજો બોલ, ત્રીજો બોલ કયો છે, શરીર પ્રમાણ, શરીર પ્રમાણ પરિમાણ, બે શબ્દ આવે છે ને, શું ફરક હશે, શરીર પ્રમાણ અને પરિમાણ. લો હા, બે સંખ્યા છે, એટલે ક્ષેત્ર દેખાડવું છે, લોકાકાશ પરિમાણ છું અને અત્યારના શરીર પ્રમાણ છું. શું છે, આત્માના પ્રદેશો કેટલા, લોકાકાશ જેટલા છે, એટલે એ તો પરિમાણ પૂરું મારું, પણ અત્યારના ક્યાં રહેલો છું, શરીર પ્રમાણ. અત્યારના કાંઈ લોકાકાશ જેટલા મારા, આ પણ એવી ભ્રાંતિ થઈ ગઈ ને, કે ભાઈ આત્માના પ્રદેશો કેટલા છે, અસંખ્ય પણ કેટલા, લોકાકાશ જેટલા. એનો અર્થ એમ નથી કે ફેલાયેલો છે બધો, એવો સામર્થ્ય એના છે, પણ બાકી અત્યારના તો કેવો છે, શરીર પ્રમાણ છે. શરીરમાં અજ્ઞાનતામાં એમ માલે બધા જીવો કેવા છે, બધા બ્રહ્માંડ આખામાં વ્યાપ્ત છે, એવું નથી. અત્યારના શરીર પ્રમાણ છું, અને એટલા માટે ક્યારેય ધ્યાન માટે આપણું નજર ક્યાં જશે, જો હું સર્વમાં વ્યાપક હોઉં તો હું તો બહારમાં નજર કરું, પણ ધ્યાન કરવાની જ્યાં વાત આવે, એક સામાન્યપણે નજર ક્યાં જાય છે, આ શરીર પ્રમાણ. તો અત્યારના શરીર પ્રમાણ છું, બાકી મારા અસંખ્ય પ્રદેશ, અને મારા જેટલા પ્રદેશ છે એટલા જ કોના છે, લોકાકાશના છે. એટલા જ પ્રદેશ કોના છે, કોના છે, એટલા જ પ્રદેશ ધર્માસ્તિકાયના છે, એટલા જ પ્રદેશ અધર્માસ્તિકાય છે. આ બધાને શું કહેવાય, કમ્પેરિઝન, સમ સમ કને એવા, અને આના આવું રીતે સમવાય અંગ કહેવાય છે. બાર અંગ છે ને, એમાં એક સમવાય અંગ છે. સમવાય અંગમાં શું હોય, બધા એકબીજાની સાથે કમ્પેરિઝનની વાત કરવું જે આવે એનું નામ સમવાય. નહીં આવું ક્યાંય વાંચ્યું નથી, પંચપરમેશ્વરની પૂજા હોય ને એમાં ઉપાધ્યાયમાં વાંચી લેવું, એમાં મળશે આવું બધું. તો એ રીતે અહીંયા હવે બધું આ લીધું, જીવના પ્રદેશ, લોકાકાશના પ્રદેશ, ધર્માસ્તિકાયના અધર્માશે. હવે એક છેલ્લું, કાળદ્રવ્યને એટલી સંખ્યા, કાળદ્રવ્યના પ્રદેશ નહીં, કાળદ્રવ્યની સંખ્યા, કારણ કે એક એક પ્રદેશ ઉપર લોકાકાશના ઉપર એક છે. તો આ રીતે સરખાપણ. ચાલો એનાથી આગળ તો ફરીથી કેવું છે, હું અત્યારના કેવું છું, શરીર પ્રમાણ છું.
જેટલો શરીરનું છે નાનો મોટું જે પ્રકાર એટલો હું શરીર પ્રમાણ છું. પછી હવે ઓલું શું આવ્યું, શરીર પ્રમાણમાં કોણ આવ્યું, ક્ષેત્ર. હવે નેક્સ્ટ બોલમાં શું આવે છે, કાળ આવે. કયો શું આવ્યું, નિત્ય આવ્યું. પહેલાં બે ક્યાં આવ્યા, પહેલાં બે ક્યાં આવ્યા, લોક અને અલોકનો જ્ઞાતા દ્રષ્ટા એક, અને અનંત સુખ સ્વભાવ એક. એમાં શું આવ્યું, ભાવ આવ્યો, આપણી પ્રયોજનની વાત આવી. હવે અહીંયા શું આવ્યું, ક્ષેત્ર અને કાળ આવી. તો એ હું કહેવો છું, અવિનાશી એટલે કે નિત્ય છું. આપણો જન્મ જન્મ તો થયો કે નહીં, આપણો જન્મનો તો થયો, શરીરનો જન્મ થયો કે આપણો થયો તો, શરીરનો, શરીરનો જન્મ થયો તો, એનાય પરમાણુ નવા થયા એમ ને, તો કોનો જન્મ થયો. અરે દરેકના ક્ષેત્રાંતર નહીં, અહીંયા રૂપાંતર થાય છે. શું થાય છે, દરેક પદાર્થમાં શું થયા છે, સમય સમય શું થાય છે, રૂપાંતર થાય છે. એને આપણે અજ્ઞાનતાથી એમ માની લઈએ છીએ કંઈક ઉત્પન્ન થયો, કંઈક નવો પદાર્થ. કોઈ મૂળભૂત પદાર્થ છે ક્યારે નવો ઉત્પન્ન થાય જ નહીં, અને જો ઉત્પન્ન થાય તો શેમાંથી થયો, અને જો નાશ પામે તો શેમાં ભળે તપાસ. મૂળ ભૈયાથી ધરાવનાર પદાર્થનું શું હોય છે, રૂપાંતર. એક પર્યાયમાંથી બીજી પર્યાયમાં રૂપાંતર થાય છે, એનાથી બીજું કાંઈ આગળ વધતું નથી. તો હું કેવો છું, નિત્ય છું. ચલો હું નિત્ય છું, અવિનાશી છું, આ જાયું ને, આત્મા છે. પછી બીજો બોલ કયો છે, નિત્ય છે. એ જાણીને શું આપણને ફાયદો, હું નિત્ય છું એ માનવાનો ફાયદો છું, કે ખાલી આ એક ભાવ પૂરતો છું, વાત પૂરી, પછી ન આગળ ન પાછળ એમ ને. મોટામાં મોટી જવાબદારી બનશે, હું આ એક ભાવ પૂરતું મારું, જેને કહે ને 50 નહીં 70-80 વર્ષ એટલું મારું અસ્તિત્વ નથી, હું તો એક અવિનાશી તત્વ છું, તો પછી આ ભાવ પછી હું ક્યાં જઈશ, કઈ પરિસ્થિતિમાં જાય, શું જેવી ભૂતકાળમાં દુઃખમય દશા ગઈ એવી જ મારે કરવી છે, તો એના માટે એકદમ જવાબદારી બનશે, મારે કંઈક અપૂર્વ કરવું પડશે. આ જ ભાવ પૂરતું જો એણે અસ્તિત્વ માન્યું તો બહુ સિમ્પલ, એને પાપનો ભય નહીં રહે, કારણ કે ભોગવવા ક્યાંય જવું નથી મારે. એક એક વાક્ય ઉપરથી પણ, એક શબ્દ ઉપરથી કેટલો આપણને ભાવ ખ્યાલમાં આવે, કે મારે ટકવાનું તો છે જ, બદલશે શું, બોલશે સંયોગ બદલશે, પણ હું તો કેવો રહેવાનો છું, તેનો તેજ રહેવાનો છે. તો જીવનમાં દ્રષ્ટાંતો બધા જુદા જુદા આવે છે. એક કોઈ ધર્મશાળા હોય, એમાં જુદા જુદા ઘણા રૂમ હોય, એમાં એક એક બધામાં જુદા જુદા કલર કર્યા હોય, કોઈ દીવો લઈને જાય છે એમાં, તો શું થાય, 10 રૂમ હતા, જુદા જુદા કલર હતા, તો એ દીવો કેવો થઈ જાય છે, જ્યાં પીળા કલરમાં જાય પીળો થઈ જાય, લીલામાં જાય તો લીલો થઈ જાય, કેવો રહે છે, એવું નિત્ય એનું રહે છે. ભલે ત્યાં રૂમ બદલાય છે, કલર બદલાય છે, એમ જીવ કેટલી ગતિમાં ફરે છે, 4 ગતિમાં, કેટલી યોનિમાં ફરે છે, અને છતાં જીવ એ રહી જાય છે. એમને સમજવું આ ભાવ પૂરતો છે તો કોઈને પાપ કરવાનો પણ ભય નહીં રહે, કારણ કે ભોગવવા જવાનું તો નથી. પણ નિત્યતા એક કેવી રીતે છે, નિત્યતા કેવી રીતે છે, ભૂતકાળના પરિણામ વર્તમાનમાં ફળ, અને વર્તમાનના પરિણામ ભવિષ્યમાં ફળ, આ ત્રણેય આવી ગયા. ભૂતકાળમાં કરેલા ભાવનું અત્યારે આપણે શું કરીએ છીએ, અરે એવું જો ન હોત તો, જસ જેને કહે ને, કોઈ ગરીબને ઘેર જન્મે, કોઈ પૈસાદારને, કોઈ નિરોગીપણે જન્મે છે અને કોઈ જન્મથી રોગી હોય છે, ફરક શું કામ પડ્યો. વર્તમાન દેખાતો ફળ એ પ્રૂવ કરે છે કે ભૂતકાળમાં કંઈક જુદું કર્યું હશે, ને તો જે કોઈ બધા જન્મે કેવા હોવા જોઈએ, બધા સરખા જ હોવા જોઈએ, કોઈ એકદમ નાનપણથી કેવો હોય એમ, શાંત એકદમ ઠરેલો હોય અને કોઈક એવો હોય ચપળ હોય તોફાની હોય, શું છે આ બધા? અરે એકના એકના જીવનમાં એક સરખું જ ચાલે છે ને આપણે, કે નહીં ફેરફાર આવે છે? ન ધાર્યું એવું બીમાર પડીએ છીએ, શું કામ ભાઈ? મેં કાંઈ એવું ખાધું પીધું નહોતું, શું કામ બીમાર પડ્યો? એકવાર અનુકૂળતા થાય છે, એકવાર પ્રતિકૂળતા છે ને પણ જીવે પોતાની નિત્યતા તો સ્વીકારવી જ પડશે. નિત્યતા સ્વીકારતા એને વિચાર થશે કે મારે હવે શું કરવું છે, અને પાછો ભવિષ્ય કેટલા કાળનો છે? 10-15 સાલ વર્ષનો હશે. અચ્છા 1000 વર્ષ લે, ચલો વધારે, ચલો એના કરતાં વધારે લે, 10-15 ભવનો હશે, કેટલાનો હશે? કોઈ દી એક વિચારવા જેવું છે, ક્યાંક અહીંયા એક દિવસ પણ રહેવા જવું હોય તો શું કરીએ છીએ આપણે? કેટલા વિકલ્પો કરી બેસીએ છીએ આપણે, કે ત્યાં વ્યવસ્થા છે કે નહીં, આમ ખાવા પીવાનું છે ને આ છે. તો તારે ભવિષ્ય અનંતકાળ ગાળવો છે એનો કેમ વિચાર નથી આવતો? એની ગંભીરથી વિચારણા કેમ નથી આવતી? એક રીતે વિચારવા જેવું છે, શાસ્ત્રના શબ્દો એટલા લાઇટલી લઈ લીધા છે, એની કોઈ ગંભીરતાથી એ વાતનો આપણે વિચાર જ કરતા નથી કે હું કેવો છું. હું એક જ્ઞાતાદ્રષ્ટા આત્મા છું, હું સુખ સ્વભાવી છું, હું અત્યારના શરીર પ્રમાણ છું, ભલે અત્યારના પરિમાણ આખું, અને હું કેવો છું? નિત્ય છું, સદાય છું, ટકનારો છું. તો જે જે ભાવ કરું છું, આવ્યું તું ને, જે જે કાંઈ કરવામાં આવે સર્વ સફળ છે, નિર્થક નથી. ભાવ જે કરું છું એને ભવિષ્યમાં કોણ ભોગવશે? બીજા માટે કરું તો? હું મારા માટે નથી, તો હું તો કુટુંબ પરિવાર માટે કરું છું, એના માટે કરું છું. કોના માટે કોઈ કરતું જ નથી. કોઈ કે એવું નથી ભાઈ અમે બીજા માટે ઘણું કરીએ, ચાલો એનાથી આગળ, અમે તો ઘરના નહીં, અમે તો કોના માટે કરીએ છીએ? સમાજ માટે કરીએ છીએ, અમે તો બધા માટે, કોમ્યુનિટી આખી માટે. કોઈ પણ રાગ માટે કરે છે, કોઈના માટે નહીં, કુટુંબી માટે નહીં, કુટુંબી પ્રત્યેના રાગને કારણે આ મજૂરી છે, કોઈના કારણે નથી. તો તે રાગ કરે છે તો એનું ફળ પણ તું જ ભોગવવાનો છે, એમાં કોઈને અમે બીજા માટે કર્યું તો એ પ્રશ્ન જ એ નથી. એક નિત્યતાનો વિચાર કરવા જોઈએ છે. જીવનમાં શું કરવાનો નિર્ણય કર્યો હતો અને કઈ દિશામાં હું જઈ રહ્યો છું? એક અવિનાશીપણું, નિત્યપણું, એક અસ્તિત્વ, અને એ જ રીતે બીજી રીતે હવે વિચારીએ શું હોય? આવો વિચાર થાય કે ના થાય? હજી બીજી રીતે શું? આ રીતે તો કર્યું, હવે બીજી રીતે શું વિચારી શકાય? નિર્ભયતા આવી જશે, મારું કોઈ દી મરણ જ થતું નથી. ઓલું પોતાના પરિણામ માટેની વિચાર આવશે કે મારે ભવિષ્યમાં એનું ફળ ભોગવવું પડશે. હવે શેનાથી છે? હાય આમ કરશું તો ડૉક્ટરે કીધી છે દવા, કે અને દવા નહીં લઈએ તો શું થાય? ન ચાલે ને. અને એવી ખાસ દવા, લાઈફ સેવિંગ ડ્રગ્સ ન લઈએ તો શું થશે? મરણ થઈ જશે ને. નિર્ભયતા, મારું મરણ આવે છે ને, કઈ ભક્તિ આવે છે? અબ હમ અમર ભયે ના મરેંગે, ક્યો ક્યો ક્યો? યા કારણ મિથ્યાત્વ દિયો તજ ક્યો કર દેહ તરેંગે. કે ભક્તિ તો સાંભળીશ કે નહીં? શું છે? અબ હમ અમર ભયે ના મરે. મિથ્યાત્વ છે જ તો નવો ભવ મળવાનો છે. મિથ્યાત્વ છૂટ્યું છે અને ભવના અભાવના ભણકારા તને જ આવી જશે કે આ આત્માને હવે. એક પૂજ્ય બેનસીને એક અનુભૂતિમાં કેવો આવી ગયો શબ્દ, શું આવી ગયો? ભવ સમુદ્રનો કિનારો આવી, એ આખો પુરસાર્થ. તો અહીંયા એ હું નિત્ય છું, અવિનાશી છું, મારો અસ્તિત્વ ગુણ છે. અને અસ્તિત્વ ગુણે શું કર્યું છે? શું કર્યું છે? પ્રતિજ્ઞા લીધી છે, હું તને ક્યારેય પણ અભાવ નહીં થવા દઉં. એને અસ્તિત્વ ગુણની શું વ્યાખ્યા છે? અસ્તિત્વ ગુણની જે શક્તિના કારણે પદાર્થને કોઈ કાળે ઉત્પત્તિ પણ નથી અને નાશ પણ. હોવાપણું, અસ્થિપણું, હોવાપણું, ભૂતકાળમાં પણ હતું, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં. ગુરુદેવજી એના માટે ખાસ બોલતા હતા, ખબર છે? એક એક અક્ષર છે 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 નહોતા બોલતા હતા. તો ત્રણ વાર છે છે આવે એટલે એનો અર્થ શું થયો? ભૂતકાળમાંય મારું છે પણ હતું, અત્યારના પણ છે પણ છે અને ભવિષ્યમાં. અરે જો મને મરણ નથી તો શા માટે ઉપયોગ ચંચલિત રાખું છું? અહીંયા આમ થશે તો શું થશે ને આમ થશે તો શું થશે? નિર્ભયતા વગર ક્યારે પણ એકાગ્રતા નહીં થાય. ઉપયોગ જ જ્યાં ચંચલિત હશે તો એકાગ્રતા, અને એકાગ્રતા નથી તો ઉપયોગની સ્થિરતા વગર નિર્વિકલ દશા કેમ થશે? અહીંયા મુનિરાજ કેવા હશે? નિર્ભય કેવા હશે? વાઘ સિંહનો સંયોગ હો તો પણ નિર્ભયતા કેવી છે? એ વાઘ સિંહ આવીને જેને ખાય છે તે હું નથી, અને જેને હું છું એને એ કાંઈ ખાઈ શકતો. આવી તો નિર્ભયતા જેને પ્રગટ થઈ ગઈ છે. તો અહીંયા ફરીથી હું કેવો છું? નિત્ય છું. આ રીતે ચાર બોલ થયા. ક્યાં ચાર બોલ થયા? ફરીથી હું લોકાલોકનો કેવો છું? જ્ઞાતા દ્રષ્ટા. એક પછી બીજો કયો આવ્યો? અત્યંત, એટલે કે અનંત સુખ સ્વભાવમય છું. પછી ત્રીજું, અત્યારના ક્ષેત્રથી જોઉં તો હું કેવો છું? શરીર રમાણ. અને ચોથું શું લીધું? કાળ અપેક્ષાએ હું નિત્ય છું. હવે આવો પદાર્થ આત્મા પ્રાપ્ત કેમ થશે? તમે તો સરસ વર્ણન કર્યું, મહિમા કરી, બધું જ. પણ જેમ પહેલાંનું કહેતા ને, સોને લંકે શું છે? સોનું છે. પણ ત્યાં પહોંચવાનું તો કે રસ્તો નથી તો શું કહી દે? જેમ કે ને, ત્યાં છે કંઈક મોટી સરસ વસ્તુ છે પણ પહોંચાય કેવી રીતે? કે એનો કાંઈ અમારી પાસે ઉપાય નથી તો નહીં. ત્યાં ઉપાય છે. કેવો છે? કેવો છે આત્મા? છેલ્લો શું બોલ છે? સ્વસંવેદન દ્વારા સારી રીતે વ્યક્ત એટલે પ્રગટ છે અને તું એને પ્રાપ્ત કરી શકે છે. આ પણ એક સ્વભાવ છે. આ પાંચમો બોલ પણ એનો ગુણ લીધો. અને સ્વસંવેદન પ્રત્યક્ષ કઈ શક્તિ છે? એ ગુરુદેવના પ્રવચન રેગ્યુલર સાંભળતા હતા, એમાં આવી જવું છે. નહીં, શક્તિઓ તો કદાચ યાદ નહીં હોય. સમયસારમાં જોઈ લેવું છે. છૂટ છે, જોઈ લે, સમયસારમાં જોઈ લે. બારમી શક્તિ પ્રકાશ શક્તિ છે. ચલો ખોલ્યું છે તો ખોલી જ લઈએ. એની વ્યાખ્યા વાંચે. સ્વસંવેદન પ્રત્યક્ષ, એક સરસ નામ. શક્તિનું નામ પણ શું આપ્યું? પ્રકાશ. પ્રકાશ, એક પ્રકાશને જોવા માટે કેટલા પ્રકાશ કરવા પડે? એવું તો ન હોય ભાઈ, સૂરજ છે, કોઈ કે સૂરજ ઉગ્યો છે તેને જોવા માટે શું કરવું પડે? પ્રકાશ કરવો પડે ને. અહીંયા એક બલ્બ ચાલુ છે એને જોવા માટે શું કરવું પડે? બીજો બલ્બ કરવો પડે ને. તો શું છે? તો જેમ સ્વયં પ્રકાશમાં છે, જો એમાં શું છે? સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ એવા શબ્દ છે જે પોતે પોતાથી જ પ્રકાશમાન છે ને. સ્વયં પોતાથી આત્મા કોઈની પણ મદદ વગર. કોઈની મદદ એટલે કોણ? કોઈ પણ એટલે કોણ? નામ તો કંઈક દેવું પડે. કોઈ પણ એટલે શું? કોઈ પણ પાંચ ઇન્દ્રિય નહીં અને કોઈ પણ મન નહીં. કારણ કે પાંચ ઇન્દ્રિયથી તો કોણ પકડવાનું છે? કોણ? પૂદગલ. અને પૂદગલ પણ કેવું? પાંચ ઇન્દ્રિયથી કેવું પૂદગલ? સ્કંદરૂપનું, સ્થૂળ, સૂક્ષ્મ પણ નહીં. તો પાંચ ઇન્દ્રિય તો આત્માને જાણવા માટે કેવી છે? એક નિરર્થક છે. મન, તો મનનો વિષય કોણ છે? રૂપી અરૂપી બે છે, પણ મનના સંબંધમાં એ પરોક્ષ હશે, પ્રત્યક્ષ નહીં થાય. પ્રત્યક્ષ આત્માને જાણ્યા વગર પ્રત્યક્ષ વેદન ક્યાંથી આવવાનું? શું કરવું પડશે? સુખનું વેદન કેવું હોય છે? પ્રત્યક્ષ. વેદન ક્યારે પરોક્ષ ન હોય. તો સુખનું વેદન કરવું છે તો જ્ઞાન પણ કેવું જોશે? તારે પ્રત્યક્ષ તો મારો સ્વભાવ કેવો છે? હું પ્રત્યક્ષ થાવ એવો જ મારો સ્વભાવ છે. પરોક્ષ રહો એ મારો સ્વભાવ, મેં પ્રત્યક્ષ નથી બનાવ્યો એ મારો દોષ છે. બાકી સ્વભાવ તો કેવો છે? પ્રત્યક્ષ સ્વરૂપે. એના માટે બીજો કયો ગુરુદેશ યાદ કરાવતા? આત્મા પ્રત્યક્ષ છે. અલિંગરણના 20 બોલમાં છઠ્ઠો બોલ. પહેલા 5 બોલ કેવા લીધા? 5 બોલ નેગેટિવના લીધા. આત્મા ઇન્દ્રિય જ્ઞાનથી જાણે પણ નહીં અને આત્મા ઇન્દ્રિય જ્ઞાનથી જણાય પણ નહીં. પછી ત્રીજો બોલ શું છે? ઇન્દ્રિય પ્રત્યક્ષપૂર્વક અનુમાનનો વિષય નથી. જેમ ધુમાડો જોયો અને નિર્ણય શેનો કર્યો? તો જોયો કોને અને અનુમાન કોનું કર્યું? એમ આત્મા એવી રીતે નથી છે. અને એ રીતે ચોથો અને પાંચમો બોલ, આત્મા અનુમાન માત્ર કરનારો નથી અને માત્ર અનુમાનથી આત્મા જણાય એવો. તો પ્રશ્ન છે, તો અંતે આત્મા જણાય છે કે નહીં જણાય? તો કે જણાશે. શેનાથી? સ્વભાવથી જ. સ્વસંવેદક જ્ઞાનથી આત્મા પ્રત્યક્ષ જણાય. તો એ અહીંયા આપણને લે. જો અહીંયા હવે પૂજ્યપાદ આચાર્યદેવ આખો વિષય ક્યાંથી લઈ લીધો? આખો આત્માનો, કે આત્માના 5 બોલથી આત્માનો સ્વભાવનું વર્ણન કરી દીધું કે હું કેવો છું. સ્વસંવેદન દ્વારા, સ્વસંવેદન 5મી ગાથામાં પણ શું શબ્દ આપ્યો છે? એટલે મુનિરાજની પ્રગટ દશાની જ. બાકી સ્વસંવેદન એ આત્માનો સ્વભાવ છે. સ્વસંવેદનમય હું કેવો છું? આત્માનો સ્વભાવ છે. અને એને પ્રગટ કરવા માટે સ્વસંવેદન જ્ઞાન દ્વારા જ આત્મા પ્રત્યક્ષપણે જાણી શકાય છે. તો સ્વસંવેદન દ્વારા સારી રીતે, સારી એટલે યથાર્થપણે એ વ્યક્ત હું છું અને સ્વસંવેદન જ્ઞાનથી પ્રત્યક્ષ જાણવામાં આવું. જો બ્રેકેટમાં શબ્દ લખ્યો છે ને, કેટલા શબ્દો છે? અને પ્રત્યક્ષ 4 શબ્દ છે. સ્વ, સમ, વેદન અને પ્રત્યક્ષ. સ્વ એટલે પોતાનું, પોતાનું અથવા પોતે. જ્ઞાન લઈ એટલે પોતાનું અથવા પોતે. આત્મા કેવો? સ્વ કેવો છે? સમ, સમ એટલે પ્રત્યક્ષ. અને વેદન એ જણાય. આ રીતે પ્રત્યક્ષપણે હું જણાવ એ મારો સ્વભાવ છે. અને આવા આત્માને પ્રાપ્ત કરવા માટે તારે શું કરવું પડશે? સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ કરવું પડશે. પરોક્ષ જ્ઞાનથી કામ થવાનું નથી. કોઈ પણ ધારણા જ્ઞાન ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા, ઇન્દ્રિય તો ભૂલી જઈએ, જ્ઞાન દ્વારા. અને એના માટેની વિધિ આપણને શેમાં દેખાડી? સમયસારમાં. કેટલામી ગાથામાં? આત્માને જાણવા માટેનું. કે મતિ જ્ઞાનને પણ આત્મસન્મુખ કર્યું, શ્રુત જ્ઞાનને પણ આત્મસન્મુખ કર્યું. 144 નંબરની ગાથા, કર્તા કર્મ અધિકારની છેલ્લી. એમાં પહેલું કીધું, પહેલાંની ભૂમિકા. પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરીને આવતું હતું. 73 ગાથામાં પણ નિર્ણયની વાત આવી હતી ને. ત્યાં સુધી શું છે નિર્ણયમાં? ત્યાં સુધી શું છે? મન દ્વારા અનુમાન, પરોક્ષ જ્ઞાન છે. પછી પ્રત્યક્ષ પ્રસિદ્ધિને માટે એવા શબ્દો છે. એટલે પ્રત્યક્ષ અનુભવ માટે, સ્વસંવેદન માટે શું કરવું પડશે? ઇન્દ્રિય અને મન દ્વારા પ્રવર્તિ મતિ જ્ઞાનની બુદ્ધિને, એટલે મતિ જ્ઞાનને પણ અંતર સન્મુખ કરવું. અને જે નયોમાં, શ્રુત જ્ઞાનમાં આકુળતાને ઉત્પન્ન કરનાર એવા શબ્દો છે. શ્રુત જ્ઞાનના વિકલ્પો આવે છે એ પણ કેવા છે? અનુભવ પહેલાંની વાત છે. આકુળતાના ઉત્પન્ન કરનારા છે. અને અહીંયા તો હજી અશુભ ભાવમાંય આકુળતા નથી લાગતી. એને પણ ન્યાથી હરીને, જેને પરાશીદાસજી એક અલગ શબ્દોમાં, પોતા બહુ સરળ શબ્દોમાં, વસ્તુ વિચારત, વચારત, વિચારત, ત્યાં સુધી શું છે? પૂર્વ ભૂમિકા છે. ધ્યાવતે, જ્યાં અંતરમાં ઉપયોગ જામે ત્યાં શું છે? મન પાવે. તો બે આખી સ્ટેજ આપી દીધું. પહેલું શું આપ્યું? વસ્તુ વિચારત. નિર્ણયની ભૂમિકામાં છે, પરોક્ષ જ્ઞાન છે, મનનો સંબંધ છે, નૈપક્ષ બધું. પણ જ્યાં ધ્યાન,
અંતર સન્મુખતામાં કરણ લબ્ધિના પરિણામ આવી ગયા, ઉપયોગ જાય છે તો શું થાય? મન પાવે વિશ્રામ. મનથી નિર્ણય છે અને મન રહિતનો અનુભવ છે. મનના સંબંધે શું હોય છે? પહેલું નિર્ણયની ભૂમિકામાં છે, પણ જ્યાં મનનો સંબંધ છૂટે છે તો શું થાય છે? પ્રત્યક્ષપણે અનુભવ થાય છે. રસ સ્વાદ સુખ ઉપજે અનુભવ થાકો નામ. તો અહીંયા ફરીથી તો પાંચ બોલથી ફરીથી કોની વાત કરી? પાંચ બોલ યાદ તો કમસે કમ રહેશે ને આજ. ક્યાં પાંચ બોલ? પહેલો કયો લીધો? લોકાલોકનો હું કેવો છું નાતા. ક્યારે? કેવળ નામ થશે ત્યારે, નહીં અત્યાર નહીં. તો કોઈ કામ ન કરતું હોય તો એને કેવું નહીં? ના, હું તો તારો જાણનાર છું, તને ખીજાવું નહીં, કાંઈ કેવું નહીં ને, ના કેવું ને, ભલે બેઠો રહે એમને, શું કરવું? પછી બીજું કે લીધું? હું અત્યંત અનંત સુખ સ્વભાવે. પછી કેવો છું? અત્યારના હું શરીર પ્રમાણ છું. ચોથો બોલ કયો છે? હું નિત્ય છું. અને છેલ્લો બોલ કહી લીધો? આમ કહીને ક્યારેય નિરાશ ન થવું. હું આત્મા અત્યારના આ ક્ષેત્રમાં આ કાળે આત્માને હું પ્રત્યક્ષ અનુભવી શકું છું, જાણી શકું છું એવો સ્વભાવ છે અને મારી પર્યાયમાં એવું સામર્થ્ય છે. જે અશક્ય લાગતું આપણને શક્ય લાગશે આવું વિચારશું તો. એમ લાગે આવો આત્મા અત્યારના આવું તો કેમ જણાય, કદાચ મોટા મોટા જ્ઞાનીઓ થયા એ જાણી શકશે, મારામાં કાંઈ તાકાત નથી ને, દમ નથી ને મારામાં કાંઈ. અરે સંઘની પણું છે તારામાં, તારામાં યોગ્યતા પડી છે આવા પ્રત્યક્ષ આત્માને તું પ્રત્યક્ષ કરી શકે એવું તારામાં સામર્થ્ય ભર્યું છે. અરે સ્વભાવ સામર્થ્યનો નકાર જ તને પ્રાપ્તિ કરવા નથી દેતો. તને તારા સ્વભાવ સામર્થ્યનો બારમાં તો ઓલાને કહે ને, અરે યાર તારી તારી તાકાત છે, તું એકવાર કામ કર, કરજે તને એમ. અહીંયા આપણને આચાર્યદેવ એ દ્વારા શું કરે છે? પ્રેરિત કરે છે કે તું તારા આત્માને અત્યારના આ કાળે પણ આત્માના અનુભવ માટે કેટલું ધારણા જ્ઞાન જોશે, કેટલું શબ્દ જ્ઞાન જોશે, કેટલું જોશે? આટલું તો જોશે ને. હું આત્મા છું, હું જ્ઞાયક છું, એટલા શબ્દો તો જોશે કે નહીં? હા, અંધકારનો હું નથી પૂછતો. અહીંયા આત્માને જાણવા અનુભવને માટે કેટલું ક્ષોપસમ જ્ઞાન જોશે? હું જ્ઞાયક છું એટલું શબ્દ જ્ઞાન તો જોશે ને, નહીં જોવે? એને વગર થઈ જશે તો પછી કાંઈ આવવાની હવે જરૂર નથી કોઈ, હવે તો એટલું તો અમને કાંઈ જરૂર નથી. અરે શબ્દ જ્ઞાનનો બોજો નહીં લેતો. તું એટલું જ્ઞાન લઈને તો આવેલો જ છો કે જેના આધારે કેવળ જ્ઞાન થઈ શકે, સમ્યક દર્શન નહીં, કેવળ જ્ઞાન થઈ શકે. શ્રી ભૂતિ મુનિરાજને માતુ સ્મારુસ યાદ નહોતું રહેતું અને શું પ્રગટ થઈ ગયું? કેવળ જ્ઞાન, ભેદજ્ઞાન શું કેવળ જ્ઞાન થઈ ગયું. તું શા માટે? તું એ શબ્દ આધારિત પણ એક પરાધીનતા છે. તું એક અવચની છો. તને કહેવા માટે, અનુભવના માટે હું આત્મા જ્ઞાયક છું એવા શબ્દોથી પણ એ પાર છો. આ રીતે સુંદર રીતે આપણને એ વાત એ કરી દીધું અને આના પછી ઘણો વિસ્તાર લઈને એમાં લીધું છે. એના પછીનો હવે શિષ્ય પૂછે છે, થોડુંક ટાઈમ તો થઈ ગયો છે, ખાલી 22માં શ્લોકનો ઉપર વાંચીએ. અહીં શિષ્ય કહે છે કે જો આત્મા 49 કે જો આત્મા આવા પ્રકારનો છે તો તેની ઉપાસના પ્રાપ્તિની કેવી રીતે? જો આ વિધિ પૂછી, પહેલો શું પૂછ્યું તું? પહેલો શું આવ્યો? વિષય. આપણે વાત કરી લીધી ને, બે શીખવા જેવું છે. શું છે? વિષય, શુદ્ધ નયનો વિષય, ધ્યાનનો વિષય. અને હવે આમાં શું પૂછે છે? કેવી રીતે પ્રાપ્ત કરવો? તો પાંચે ઇન્દ્રિયોનો વિષયનો નિગ્રહ કરીને એનું લક્ષ છોડીને મનને એકાગ્રતા, ઇન્દ્રિય તરફનું નહીં, હવે કોની છે? મનની. કદાચ કદાચ ક્યાંક હજે પાંચ ઇન્દ્રિયોને સ્થિર કરી લેશું, રુચિના વિષય વગર ક્યારેય મનની સ્થિરતા નહીં થાય. એક જગ્યાએ બેસી જશું, બોલવાનું બંધ કરી દેશું, સુગંધ દુર્ગંધ બધું છોડી દેશું, આંખ બંધ કરી દેશું સાંભળ, જો કે એવું કાંઈ બનવાનું જ નથી, કંઈક સાંભળવાની મ્યુઝિક ચાલતું હોય સાંભળતો હોય, અરે કદાચ એક બાજુ કર્યું, અને છતાં પણ મનની એકાગ્રતાથી આખું છેલ્લે શું થાય છે, પાંચ ઇન્દ્રિય તરફનો તો ઉપયોગ હટી જાય છે અને છેલ્લે મન સાથેનો સંબંધ પણ છૂટીને જ્યાં ઉપયોગ પણથી એ નિરાલંબનપણે થઈ જાય છે, તો સ્વભાવ તરફ ઢેળા વગર રહેતો નથી. તો એ રીતે સુંદર. અને જો એમાં સરસ બીજી લાઈનમાં આત્મામાં સ્થિત આત્મને મળ્યું છે શબ્દ, શું શબ્દ આવ્યો ફરીથી, આ શબ્દ કેમ વાપરો, આત્મામાં સ્થિત આત્મને, વળી બે આત્મા છે પાછા, તો આ શબ્દ કેમ વાપરો, આની પહેલો શબ્દ શું વાપરો તો શરીર પ્રમાણ, હું શરીરમાં રહ્યો છું, હવે એ વિકલ્પ પણ છોડી દેજે, હું ક્યાં છું, હું મારામાં છું, હું શરીરમાં છું એ પણ હજી શરીરના લક્ષ વહી જશે, હું ક્યાં છું, આત્મામાં સ્થિત આત્મને જ્ઞાની નિજથી, જો નિજથી, નિજથી એટલે કોઈ પણ ઇન્દ્રિયને મનના અવલંબન વિના સ્વાધીનપણે સ્વતંત્રપણે આત્માને જાય છે. આ રીતે સુંદર રીતે આપણને ગાથાઓ બધી ઓછી છે લાગે સરળ, પણ એનો એક એક જો વિચાર કરીએ તો પહેલું તો બાહ્યના વિષયોથી એને એક ઉદાસીન ના લાવી દેશે, પૈસાથી માંડીને શરીરથી માંડીને જે સામાન્ય રૂપે આપણા રાગના બહુ જ વિષય હશે, શરીર અને બાહ્યના પૈસા આદિનો બધાથી ઉપેક્ષા લાવીને હવે આત્માના હિતને માટે શું કરવા જેવું છે એનો વિષય આગળ.
સિંહો આત્મસ્વરૂપ સહજાનંદી શોધ સ્વરૂપી અવિનાશી, હો આત્મસ્વરૂપ સહજાનંદી શોધ સ્વરૂપી અવિનાશી, હો આત્મસ્વરૂપ સહજાનંદી શોધ સ્વરૂપી અવિનાશી, હો આત્મસ્વરૂપ સહજાનંદી શોધ સ્વરૂપી અવિનાશી, હું આત્મસ્વરૂપ.